તારીખ 8/4/1992 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 755 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 354
દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક કર્મ. સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે વિતરાગ એ થયો છે. વિતરાગ સર્વમ શંકર દેવ પરમાત્માએ દર્શન જ્ઞાન ચારિત્રમાં પણ સમ્યક દર્શનની મુખ્યતા ઘણે સ્થળે કરી છે અને તે યથાર્થ છે. અથવા એવું જે કહ્યું છે એ પોતાના સ્વામી જેથી કહ્યું છે એની મુખ્યતા મોક્ષ માર્ગમાં ઘણું કામ કરે છે. મુખ્ય છે માટે મુખ્ય કહ્યું છે,
બરાબર.
મુખ્યપણે વર્તે છે, મુખ્યપણે વર્તીને હિત થાય છે આત્માને, માટે એને મુખ્ય બનીને કહ્યું છે. જો કે સમ્યક જ્ઞાનથી સમ્યક દર્શનનું પણ ઓળખાણ થાય છે, અથવા સમ્યક જ્ઞાનપૂર્વક જ સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, તો પણ સમ્યક દર્શનની પ્રાપ્તિ વગર જે જ્ઞાન જ્ઞાન છે એ સંસાર એટલે દુઃખના હેતુરૂપ હોવાથી સમ્યક દર્શનનું મુખ્યપણું ગ્રહણ કર્યું છે. શું કહે છે? જો સમ્યક દર્શન ન હોય તો જે જ્ઞાન છે એ દુઃખનું કારણ થશે અને દુઃખના કારણ રૂપે હોવાથી જ્ઞાનનું મુખ્યપણું નથી ગણ્યું પણ સમ્યક દર્શનનું મુખ્યપણું ગણ્યું છે. દેવરૂપના દેવને આયુષ્ય પૂરું થાય એ પહેલા 6 મહિને ખબર પડે. 6 મહિના બાકી રહીએ તો ગળામાં જે માળા છે એને કરમાઈ જાય છે, બરાબર. રંગરાગમાં પડેલા વૈભવમાં આરોગતા એ જીવને મુકેશ મળે છે. હવે 6 મહિના પછી આ ધર્મશાળા ખાલી કરવાની, એવું લોકો એની ધર્મશાળા છે. અહીંયા પડાવ નાખ્યો છે પણ આ ઘરમાં બધું પાથરે છે ને, આ દવાનો કબાટ, આ કપડાનો કબાટ, આ દાગીનાનો ખાનો, આ બુજ ચંપલનો કબાટ. 6 મહિનામાં પછી આ બધું ઉકેલો. એમાં 2 જાતના દેવો છે, એક સમ્યક દ્રષ્ટિ દેવો પણ છે અને એક મિથ્યા દ્રષ્ટિ દેવો પણ. તો જે જીવો મિથ્યા દ્રષ્ટિ છે એ અત્યંત દુઃખી થાય છે. એને દેવ પર્યાય પૂરી થાય એ પહેલા એ ઝૂરી ઝૂરીને મરે છે. એટલો બધો એનું દુઃખ થઈ જાય. આ બધું મારે છોડવું પડશે, આવું સરસ મારે છોડવું પડશે, આટલું આટલું છે એ બધું મારે છોડી દેવું પડશે. એનું એને ઘણું દુઃખ થાય છે. જે સમ્યક દ્રષ્ટિ દેવો છે એ પુરુષાર્થ વધારે છે, અરે હર્ષિત થાય છે,
હર્ષિત થાય, વાહ,
એ તો ખુશી થાય છે. તો ઘણા વખતથી જેની ભાવના હતી એવી મનુષ્ય પર્યાયને પ્રાપ્ત થશે. સમ્યક દ્રષ્ટિ અવધિ જ્ઞાનમાં તો 2 જાણે છે. પેલાને દુઃખ થવાનું પણ કારણ છે, એને ખબર છે કે એકંદરીમાં જઈશ, મારી ગતિ હરી નથી. આ જે ભોગના પરિણામોમાં જે તીવ્ર રસ લીધો છે, દેવલોકના વૈભવ ભોગવવાના પરિણામોમાં જે તીવ્ર રસ લીધો છે, એટલે અવધિ જ્ઞાનથી એને ખબર પડે છે કે હું ક્યાં જવાનો છું, એટલે એ દુઃખે દુઃખી થાય છે. સમ્યક દ્રષ્ટિને અવધિ જ્ઞાનથી ખબર છે કે હું મનુષ્ય છું ને ત્યાં જઈશ, એ ધર્મક્ષેત્રમાં કોઈ આ વિદ્યાદિમાં ઉદય એને એમ થશે. હવે સ્વરૂપમાં સ્થિરતા થવાનો મારો અવસર નજીક છે. મૃત્યુનું જ્ઞાન તો બે ને થાય છે, મૃત્યુનું જ્ઞાન તો બંને થાય છે. એકને દુઃખ થાય છે ને એકને સુખ થાય છે. તો જે જ્ઞાન મિથ્યાત્વ સહિત છે તે જ્ઞાન છે એ સંસારના હેતુ અથવા દુઃખના હેતુ રૂપે પરિણમે છે. જે જ્ઞાન સમ્યક દર્શન સહિત છે એ સુખના હેતુ રૂપે પરિણમે છે અથવા ભાવની નિવૃત્તિના હેતુ રૂપે પરિણમે છે. બહુ દુઃખ થાય છે, ઘણું દુઃખ થાય છે. ઉપેન્દ્રિયાદીમાં જાશો ઘણું દુઃખ થાય. એ સ્વામીના તો એને દેવલો પૂછે પણ ત્યાં એને બધું આવતી ગતિના પરિણામના દુઃખ ચાલુ જાણે થઈ ગયા હોય આગામી ગતિમાં એવી પરિસ્થિતિ એને દુઃખને થઈ જાય છે. જ્ઞાન સુખનું કારણ કે જ્ઞાન દુઃખનું કારણ? સાચું જ્ઞાન સુખનું કારણ અને અજ્ઞાન છે વિપરીત જ્ઞાન છે દુઃખનું. આવો સિદ્ધાંત છે. જ્ઞાન તો જ્ઞાન વગરનો કોઈ જીવ નહીં રહે. જીવ જ્ઞાન સ્વભાવી હોવાથી જ્ઞાન વગરનો તો કોઈ જીવ નહીં રહે. જ્ઞાન તો એને થયા જ કરવાનું. હવે જો સાચી સમજણ અને સાચું જ્ઞાન કરે તો સુખનું કારણ થશે ને, નહીતર દુઃખી થાય છે. દુઃખનું કારણ છે સાચી સમજણ કરવી. એવી સાચી સમજણ કરવી કે જેને લઈને એ સમ્ય જ્ઞાન રૂપે આગળ જઈને પરિણમે. એટલે સાચી સમજણ પણ સમ્ય જ્ઞાન અનુસારે નહીં કરવી. સમ્ય જ્ઞાનથી જે કહેવાયેલા શાસ્ત્રો છે, સમ્ય જ્ઞાનથી જે સાંભળવા મળતું દ્રવસ્વરૂપ છે એ અનુસાર સમજણ કરવી. એ જે આગળ વધીને સમ્ય જ્ઞાન પરિણમે. જો પ્રગટે સુ વિચારણા તો પ્રગટે નિર્જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ અથવા જે જ્ઞાને ક્ષય દુઃખ થઈ પામે કદી નિર્વાણ. દુઃખનો ક્ષય થાય તો મોહનો ક્ષય થાય તો
જે જ્ઞાન ને સમ્યક દર્શન નું કામ કહેવામાં આવે છે. સમ્યક દર્શન જો પ્રાપ્તિ થતી નથી તો એને તો દુઃખનું કારણ પણ કહેવામાં આવે
છે. જે જ્ઞાન દર્શનનું કારણ કહેવામાં આવે છે એ જ્ઞાન આત્માભિમુખ થયું છે, સ્વરૂપ સન્મુખ થયું છે. એટલે એ જ્ઞાન માં ચૈતન્ય વીરનો પૂર્ણાનામ પુરુષાર્થ શરૂ થયો છે. એ જ્ઞાનને લઈને એ જ્ઞાનને ખબર પડી, નિર્ણય થયો, નિશ્ચય થયો કે મારામાં અનંત સુખ છે અને મારામાં અનંત જ્ઞાનાદિ ઐશ્વર્ય છે. અનંત પુરુષાર્થનું સામર્થ્ય પણ મારામાં છે. જે પુરુષાર્થ ઉત્પન્ન થાય છે એ પુરુષાર્થને લઈને જે મિથ્યા દર્શન હતું તે સૌનું થઈને સમ્યક દર્શન કરવાનું જ્ઞાન બળનું કારણ છે. એટલે જ્ઞાન સાધન થાય છે પણ એ પહેલાંનું જે જ્ઞાન છે અજ્ઞાન રૂપ અથવા વિપરીત જ્ઞાન છે એ દુઃખનું કારણ છે. અવિપરીત જ્ઞાન તે સુખનું કારણ છે એમ લે. ત્યાં સુધી મિથ્યા જ્ઞાન હોવા છતાં સ્વરૂપ નિશ્ચયના કાળે સ્વરૂપ સન્મુખ થાય છે. જે જ્ઞાન મિથ્યાત્વ અવસ્થામાં પણ, કારણ કે જ્ઞાન મિથ્યા હોવા છતાં તેની સર્વથા અશુદ્ધતા નથી લીધી. જ્ઞાન સર્વથા વિપરીત અને સર્વથા અશુદ્ધ નથી. જો પૂરેપૂરું મિથ્યા શ્રદ્ધાની જેમ એ વિપરીત હોત તો એ સાધન ન થાત. મિથ્યા જ્ઞાની જીવને જ પહેલો વહેલો એ અજ્ઞાન છોડવાનો, વિપરીત જ્ઞાન છોડવાનો, મિથ્યા શ્રદ્ધા છોડવાનો, દુઃખનો અભાવ કરવાનો, દોષનો અભાવ કરવાનો, પરમ વિશુદ્ધ, પરમ શુદ્ધ, પૂર્ણ શુદ્ધ થવાનો વિવેક કોને આવે છે? મિથ્યા જ્ઞાન. આ બધો મારે મારું આત્મકલ્યાણ કરવું છે એ વિવેક અજ્ઞાનીને પહેલા આવે છે કે જ્ઞાનીને આવે છે? એટલે જ્ઞાન સર્વથા વિપરીત નથી, સર્વથા અશુદ્ધ નથી. તેથી જ્ઞાનમાં જે સ્વભાવાંશ છે એ ખુલ્લો ગણીને એને સાધન ગણવામાં લક્ષણ દ્વારા જેની મારફતે લક્ષ્ય સુધી પહોંચ્યો એમ કહેવાય. એક સાધન થયું ને, એટલે જ્ઞાનમાં સાધન ગણવામાં આવ્યું. કારણ એટલા જ માટે આ સ્વાધ્યાય ફરી પાછું છે, પણ રૂઢી ન થઈ જાય તો શું? સ્વાધ્યાય ની રૂઢી ન થઈ જાય તો રૂઢી થઈ જાય તો ખલાસ. એ પછી જેમ ઓલા પૂજા ભક્તિ ની રૂઢી થઈ જાય છે એવી આપણે એક રૂઢી થઈ જાય તો મુસીબત છે પાછી. જેમ કોઈને ડાયાબિટીસ થાય તો રોજ ઇન્જેક્શન લેવાની આદત પડી જાય છે, એમ સાંભળવાની પણ આદત પડી જાય, એ પણ એક ઇન્જેક્શન લેવાની વાત થઈ ગઈ કે થોડુંક સાંભળી લઉં તો મને ઠીક રહે, થોડુંક સાંભળી લઉં તો મને ઠીક રહે. એ રીતે નુકસાન થાય પણ રૂઢીમાં ચાલ્યો જાય તો જીવને નુકસાન થઈ જાય. એટલે સમ્યક દર્શનનું મુખ્ય પણ ગ્રહણ કર્યું છે. કોણે? તીર્થંકર દેવ સર્વજ્ઞ વિકાસ પરમાત્માએ પણ સમ્યક દર્શનનું મુખ્ય પણ ગ્રહણ
કર્યું છે.
હવે આગળ અહીં સુધી ચાલ્યું તો કાલે જેમ જેમ સમ્યક દર્શન શુદ્ધ થતું જાય છે તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે વીર્ય ઉલસતું જાય છે. એક જગ્યાએ કીધું છે સમ્યક દર્શનનું નિર્મળત્વ છે તે સમ્યક ચારિત્રનું કારણ છે એમ કરીને કીધું છે. એટલે સમ્યક દર્શનના સદભાવમાં જેમ આત્માની પર્યાય નિર્મળતા ને પ્રાપ્ત થતી જાય છે તેમ એ સમ્યક જે સ્વભાવમાં સ્થિરતા રૂપ સમ્યક ચારિત્રનું યોગ છે.
સમ્યક દર્શન થયો એટલે નિર્મળ થયો,
સમ્યક દર્શન
તબક્કો શું આવ્યો?
આ તબક્કો એટલે સમ્યક દર્શન પૂર્વક આત્માની પર્યાયમાં શુદ્ધિની વૃદ્ધિ, શુદ્ધિની વૃદ્ધિ, શુદ્ધિની વૃદ્ધિ. શું થાય છે? દરેક સમયે સમ્યક શ્રદ્ધા પરિણમે છે ને, શ્રદ્ધા નામનો ગુણ છે એ સમ્યકપણે આત્મામાં આત્માને શ્રદ્ધતો સમયે સમયે પરિણમે છે. દીપચંદજી અનુભવ પ્રકાશમાં એમ કહે છે કે મોક્ષ માર્ગમાં સમ્યક જ્ઞાનીને સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધાનો કૂટ લાગે છે. શું કીધું?
શ્રદ્ધાનો
કૂટ લાગે છે. એવી રીતે પ્રતિ સમય જે સમ્યક દર્શન નો આત્મશ્રદ્ધાન રૂપ જે શુદ્ધ પરિણામ છે એ નિર્મળતામાં વૃદ્ધિ કરે છે. શું કરે છે? આત્માને નિર્મળ કરે છે. અને જેમ જેમ નિર્મળતા વૃદ્ધિગત થતી જાય છે તેમ તેમ સમ્યક ચારિત્ર પ્રત્યે એટલે સ્વભાવમાં સ્થિરતા થવા પ્રત્યે વીર્ય નામ પુરુષાર્થ છે એ ઉલ્લાસિત થાય છે, જોર કરે છે. પુરસાદ શું કરે છે?
જોર કરે,
જોર કરે. પરિણમન જેમ જેમ થતું જાય તેમ તેમ અનુજ ગુણો છે એ નિર્મળ થતા જાય છે, આત્મા નિર્મળતાને પ્રાપ્ત થતો જાય છે. કૃતાર્થ પરિણમે છે, તેનું કાર્ય થાય છે. તો જેમ જેમ કાર્ય ચાલે છે તેમ તેમ એ કાર્યના ફળની પ્રાપ્તિ પણ છે એમ કહેવું છે. આમાં બસ સમ્યક દર્શનનું નામ શું કરવા લીધું છે, એ મૂળમાં કામ કરે છે. મૂળમાં કામ કરે છે એટલે શું? મૂળ તો મૂળ છે, પણ મૂળ મજબૂત છે અને એનું જે પરિણમન છે એમાં જે સિંચન થયા કરે છે, પરિણમનથી સિંચન ભાવનું જે થયા કરે છે એ પુરુષાર્થને તીવ્ર કરીને સ્વભાવની સ્થિરતામાં લઈ જાય છે. એમ કહે સમ્યક દર્શન થયું એટલે કઈ એક આ ખાનામાં પૈસા મૂકી દીધા 10,000 ની ખોકડી એમ નથી. એનું પરિણમન ચાલે છે, સમયે સમયે એનું પરિણમન, એનું કાર્ય ચાલુ છે. સમ્યક દર્શનનું કાર્ય ચાલુ છે અને એ કાર્ય વસાત, એ કાર્ય ચાલુ હોવાને લીધે તે જીવની પર્યાયમાં નિર્મળતા થતી જાય છે. એને સમય સમ્યક દર્શનનું શુદ્ધત્વ કહ્યું. સમ્યક દર્શન દ્વારા થતું શુદ્ધત્વ તે સમ્યક દર્શનનું શુદ્ધત્વ છે. ભાષા કેટલી કરી પાણીના પ્યાલાની જેમ. અને એ પુરુષાર્થને વધારે ઉગ્ર કરે છે, ઉલ્લાસિત કરે છે અને સ્વભાવમાં સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે. એ જીવ સ્વભાવમાં સ્થિર થઈ જાય છે, વિતરાગ ભાવમાં એ સ્થિર થઈ જાય છે, રહી શકે છે. મલિનતા નો ઘસારો નાશ થાય છે, ઘસાતી ઘસાતી મલિનતા ઘટી જાય છે. સ્વરૂપમાં નિર્વિઘ્નપણે સ્થિર રહેવું એ અવસર આવે છે, એવો વખત આવે છે.
બીજા આનંદપૂર્ણ નિર્મલપણે વધારે નિર્મલપણે પરિણમન થાય છે એનો આરોપ શ્રદ્ધા ઉપર.
મૂળમાં શ્રદ્ધાને કારણ બતાવ્યું છે, એને શ્રદ્ધા મૂળ કારણ બતાવ્યું છે. શ્રદ્ધાનું જે પરિણમન છે એ બીજા જીવોને શુદ્ધ, બીજા ગુણોને શુદ્ધપણે પરિણમવામાં એ કારણ બતાવ્યું છે. શ્રદ્ધા થઈ અને શ્રદ્ધાનું જે પરિણમન ચાલુ રહ્યું તે બીજા ગુણોની શુદ્ધ પરિણામમાં, બીજા ગુણોની શુદ્ધતામાં એ કારણ પડે છે. એ તો ચાલુ જ છે, એમાં તો વૃત્તિ જાય છે, એમાં વૃત્તિ જાય છે, એનું રૂપ પણ વધારે પ્રકાશિત થતું જાય છે. જેમ જેમ પરિણમન એનું ચાલતું રહેશે અનંત ગુણો ની શુદ્ધતામાં નિમિત્ત થતું રહેશે ઓટોમેટિક. એક દ્રવ્યપણાને લીધે અથવા એક દ્રવ્યની અભિન્ન સત્તાને લીધે, અભેદ સત્તાને લીધે એવું એક પદાર્થનું વિજ્ઞાન છે કે શ્રદ્ધા ગુણ્યા થોડો પરિણમો તો બાકીના ગુણો પણ શુદ્ધ થઈને પરિણમવા લાગે. અને ક્રમે કરીને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ થવાનો વખત આવે છે, જેથી આત્મામાં સ્થિર સ્વભાવ સિદ્ધ થતો જાય છે. જેથી આત્મામાં જે સ્થિર સ્વભાવ છે, જે ચારિત્ર સ્વભાવ છે એ સિદ્ધ થતો જાય છે એટલે પ્રાપ્ત થતો જાય છે. સિદ્ધ થવું એટલે પ્રાપ્ત થવાના હોય. અને ક્રમે કરીને પૂર્ણ સિદ્ધ સ્વભાવ, સ્થિર સ્વભાવ પ્રત્યય છે. પૂર્ણ ચારિત્ર યથાચાર ચારિત્ર પ્રત્યય છે. અને આત્મા નિજ પદમાં લીન થઈ સર્વ કર્મ કલંકથી રહિત થવાથી એક શુદ્ધ આત્મ સ્વભાવ રૂપ મોક્ષમાં, એવો મોક્ષ છે કે એક શુદ્ધ આત્મ પરિપૂર્ણ શુદ્ધ આત્મ સ્વભાવ રૂપ છે એવા મોક્ષમાં પરમ અવ્યાબાદ સુખના અનુભવ સમુદ્રમાં સ્થિત થાય છે. ત્યાં જેને બાધા ન પહોંચાડી શકાય શકાય એનું ઉત્કૃષ્ટ સુખ છે એ સુખના અનુભવરૂપ સમુદ્રમાં, થોડો શક્તિરૂપ સમુદ્ર હતો હવે પ્રગટ અનુભવરૂપ સમુદ્રમાં આત્મા સ્થિર થઈ જાય છે. દિગંબર શ્વેતા મને ખબર પડતી હતી, નહોતી પડતી, એનો અર્થ એમ થયો કે ગ્રહિત અગ્રહિતની ખબર નહોતી પડતી એમ હતું. દર્શન એની પ્રધાનતા, જ્ઞાન નો અને સમ્યક દર્શન નો સંબંધ, સમ્યક દર્શન અને ચારિત્ર નો સંબંધ, સમ્યક દર્શન અને મોક્ષ નો સંબંધ, આટલી વાત ચોખ્ખી લીધી છે. જે દશાઓ પ્રાપ્ત નથી થઈ તે દશાનું પણ જ્ઞાન થાય છે, મોક્ષ દશા પર્યંત નું જ્ઞાન કરી મોક્ષની પ્રતીતિ ક્યાંથી આવી? નવ તત્વની પ્રતિમાં મોક્ષની પ્રતીતિ ક્યાંથી આવી? નવ તત્વની પ્રતીતિ હોય શકે? પ્રતીતિ તો જ્ઞાન પૂર્વક આવે ને. જો મોક્ષની દશાનું જ્ઞાન જ ન હોય તો પ્રતીતિ કોને કરે? જાણ્યા મીણાનું સંતાન ગધેડાના શિંગડા જેવું, ગધેડાના શિંગડા હોય ને જેમ જ્ઞાન સમ્યક સ્વભાવને પામે છે એ સમ્યક દર્શન નો પરમ ઉપકાર છે. સમ્યક દર્શન ની પ્રધાનતાથી વાત કરે છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થતાં જ્ઞાન જે દુઃખના હેતુ રૂપે પરિણમતું હતું એ સુખના હેતુ રૂપે પરિણમવા લાગ્યું. એ જ્ઞાનને સમ્યક પણ પ્રાપ્ત થયું, મતિશ્રુતો મતિશ્રુત હતું પણ એને સમ્યક પણ પ્રાપ્ત થયું એ સમ્યક દર્શનનો પરમ ઉપકાર છે. કેમ કે કોઈ શાસ્ત્ર પાસે જીવને પણ શાસ્ત્ર અનુસાર જ્ઞાન થાય તો પણ સમ્યક દર્શન રહિત છે એ જ્ઞાનને શાસ્ત્ર અનુકૂળ હોય તો પણ સમ્યક જ્ઞાન એવું કહેવામાં આવતું નથી. તું શું તું કામ કરે છે? સમ્યક જ્ઞાન અને મિથ્યા જ્ઞાન ઉલટું સુલટું કામ કરે છે. એક દુઃખનું કારણ બને છે, એક સુખનું કારણ બને છે. એક ભવ વૃદ્ધિ કરે છે, એક ભવનો નાશ કરે છે. એટલું મોટું છે કે જ્ઞાન પણ નાશ. સમ્યક દર્શનની પ્રાપ્તિથી જેમ જ્ઞાન સમ્યક સ્વભાવને પામે છે એ સમ્યક દર્શનનો પરમ ઉપકાર છે. તેમ સમ્યક દર્શન ક્રમે કરી શુદ્ધ થતું જે પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યક ચારિત્રને પ્રાપ્ત થાય. પ્રધાનતા બતાવી છે ને, સમ્યક દર્શનની પ્રધાનતા બતાવી છે. સમ્યક દર્શન ક્રમે કરીને શુદ્ધ થતું જાય પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યક ચારિત્રને પ્રાપ્ત થાય. કોણ? સમ્યક દર્શન સ્વભાવ ચારિત્રને પ્રાપ્ત થાય. આત્મા ચરિત્ર સ્વભાવ ચારિત્રને પ્રાપ્ત થાય અને એ આત્મા ક્રમે કરીને શુદ્ધ થતો જાય છે. પણ સમ્યક દર્શનની પ્રધાનતાથી આત્માની વાત કરવામાં આવે છે. પ્રકરણ એ ચાલે છે. એ તો કેવું નહીં ગમતું. હા, પણ એ બીજા ગુણોની અપેક્ષા એ છે, એ પણ જ્ઞાન અને ચારિત્રની અપેક્ષા એ છે. એમાં બાકી તો કાયમ થઈ ગયું એટલે વાત કરી દીધી.
બીજું જેને સમ્યક દર્શન છે એને તો પોતાને એવું જરા પણ લાગતું નથી કે મેં મને અનંતમાં ભાગે પણ મારી શ્રદ્ધામાં આત્માની શ્રદ્ધામાં કંઈક છે અથવા ઓછી છે મારી શ્રદ્ધા. ભલે સૌક્ષમ સમ્યક દર્શન હોય, ફક્ત નિર્વિકલ્પ દશામાં હોય છે, સૌક્ષમ સમ્યક દર્શન તંદુરવિકલ્પ દશામાં છે એટલે એમાં એનો વિચાર નથી. પણ સૌક્ષમ સમ્યક દર્શનનો તો અસંખ્ય સમયનો કાળ છે, એમાં તો ભગવાંતર થાય. તો અહીંયા સમ્યક દ્રષ્ટિ પોતાની શ્રદ્ધાને તપાસે, શ્રદ્ધાના પરિણમનને તપાસે, અવલોકે, તો એને સ્પષ્ટ ખાતરી થાય કે મારી પૂરી શ્રદ્ધા છે આત્મામાં, અધૂરી શ્રદ્ધા છે એવું એને લાગતું
નથી.
આમ છે એટલા માટે જોઈએ છે એક પિરિંતનું સમ્યક દર્શન અને એક સિદ્ધ પરમાત્માનું સમ્યક દર્શન. એ સમ્યક દર્શનની અપેક્ષા એ બંને સરખા છે. તમને ખબર નથી વર્ગાર કર્મ વિજ્ઞાનની ખબર છે તેમને જોઈને નુકસાન થયું. બંને સરખા છે, સમ્યક દર્શનની અપેક્ષા એ બંને સરખા છે. તિર્યંકને અને સિદ્ધને સરખા પણ કરવું એ વ્યાજબી છે, ઓકે. અપેક્ષા એ તો વ્યાજબી, અપેક્ષા એ તો વ્યાજબી છે.
ઓછો
અધૂરો નથી સમજાતો એમ કે
બરોબર.
વિષય સરખો છે અને પૂરી શ્રદ્ધા પરિણમ છે, પોતાનો અધૂરું પરિણમવાનો સ્વભાવ નથી. આત્મા નિર્મળ થતો જાય છે ને, એટલે પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યક ચારિત્રને પ્રાપ્ત થાય. તેને અર્થે સમ્યક જ્ઞાનના બળની તેને ખરેખરી આવશ્યકતા છે અને તેના માટે સમ્યક જ્ઞાન પૂર્વકના પુરુષાર્થની ખરેખરી આવશ્યકતા છે. બળ એટલે પુરુષાર્થ ખરેખર તો મોક્ષ માર્ગના પ્રારંભથી માંડીને અંત સુધી જે કઈ પરિણમન છે મોક્ષ માર્ગીનું એમાં પુરુષાર્થનો જ અધિકાર છે. બે જીવ લઈએ તો બે જીવને ભગવાનના સમોસરણમાં એક સાથે સ્થાયી સંકેત છે બરાબર, એનું જ્ઞાન પણ સમ્યક થઈ ગયું. એક જીવ બે પાછા દ્રવલિંગીમાંથી ભાવલિંગી થઈમાં આવશે, દ્રવલિંગી છે માનો સાઈઝ ખૂબી, એકને ભાવલિંગ આવતા વાર લાગશે ને એક ભાવલિંગી તરત થાય. એક ભાવલિંગી થઈને પાછા તરત મોક્ષમાં કેવળ જ્ઞાન પ્રગટ આવશે ને એકને જોતા સમય લાગશે. કારણ કે પુરુષાર્થનું કારણ એટલો પુરુષાર્થ તીવ્ર
બરોબર
એટલી સિદ્ધિ નજીક સમીપ, જેટલો પુરુષાર્થ મંદ એટલી મોક્ષરૂપ સિદ્ધિ એટલી વાર લાગે એટલી દૂર છે. એટલે આખો આધાર પુરુષાર્થ ઉપર છે એમ કેવું
બરોબર.
કે એ પૂર્ણ સ્થિર સ્વભાવ સમ્યક ચારિત્રને પ્રાપ્ત થાય તેને અર્થે શુદ્ધ થતા 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 પૂર્ણ સમ્યક ચારિત્ર થાય તેના માટે, તેના કારણ માટે સમ્યક જ્ઞાનના બળની તેને ખરેખર આવશ્યકતા છે. સમ્યક જ્ઞાનનું બળ એટલે સમ્યક પુરુષ જ્ઞાન પૂર્વકના સમ્યક પુરુષાર્થ છે એની ખરેખર આવશ્યકતા છે. અને તે સમ્યક જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય સમ્યક જ્ઞાન એટલા માટે લીધું એને નિમિત્ત બતાવવું છે કે તે સમ્યક જ્ઞાન પ્રાપ્તિનો ઉપાય વિતરાગ સ્થૂળ
અને તે કૃત તત્વના ઉપદેશતા મહાત્મા છે. વાત ક્યાંક ખેંચીને લઈ જવી છે ને, જે કહેવા ધાર્યું છે એ બાજુ વાતને વાળવી છે, વિષય બાજુ વાતને લઈ જવી છે, એટલે કહેવાની પદ્ધતિ એ પ્રમાણે આવે છે. સમ્યક દર્શનથી વાત લીધી પૂર્ણતાની, પૂર્ણતા થવા અર્થે સમ્યક જ્ઞાનપૂર્વકનો પુરુષાર્થ લીધો, અને એ સમ્યક જ્ઞાનના પુરુષાર્થની વૃદ્ધિમાં નિમિત્ત છે વિકરાગ શ્રુત, અને તે શ્રુતના શ્રુત તત્વના ઉપદેશક એવા મહાપુરુષ મહાત્મા પુરુષ આ એનો પ્રાપ્તિનો ઉપાય છે. એટલે શ્રુત અને ઉપદેશક પ્રત્યે, જ્ઞાની અને જ્ઞાનીના ઉપદેશ પ્રત્યે લાવે છે. વાત તો મુમુક્ષુને કરવી છે ને. વિકરાગ શ્રુતનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે. પરમ રહસ્ય ને પ્રાપ્ત થયેલા ગૂઢ રહસ્ય છે. જે વિતરાગ શ્રુત છે ગ્રંથોની અંદર, શાસ્ત્રોની અંદર જે છે એના રહસ્યને કોણ પ્રાપ્ત થયા છે? તે મહાત્માઓ છે, તેના રહસ્યને પ્રાપ્ત થયા છે. કેવા છે તે મહાત્માઓ? કે અસંગ છે, એની કોઈની અપેક્ષા, કોઈના સંગની અપેક્ષા નથી, અને છતાં એ પરમ કરુણાશીલ છે. જગતના દુઃખી જીવો પ્રત્યે એમને નિષ્કારણ કરુણા આવે છે. એવા મહાત્મા કોઈ હોય તો એનો યોગ થયો તે અતિશય કઠિન છે, ઘણો દુર્લભ છે. આવો યોગ થયો તે કરોડો અબજો હું ગમે તે આપતા પ્રાપ્ત ન થાય. એની જાત જુદી છે, પૈસાના પુણ્યની જાત જુદી છે, દેવલોકના પુણ્યની જાત જુદી છે, રાજા ધીરાજ સત્તા આદિના પુણ્યલોકના જાત જુદી છે, અને આવો યોગ પ્રાપ્ત થવો તેની જાત જુદી છે. અમેરિકાનો પ્રેસિડેન્ટ છે, એને સત્તા છે અને પૈસા છે, એના 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 એરોપ્લેનમાં બધી જાતની સગવડ છે, ઓફિસની સગવડ છે, અને નાવાના તબની સગવડ છે, ટેલિફોનની સગવડ છે, બધું બતાવે છે. અને એ ગરીબમાં ગરીબ દરિદ્રી પણ આવા મહાપુરુષના યોગમાં આવેલો જીવ હોય તો કોના મોટા? સત્પુરુષનો યોગ મળ્યો એના સંબંધ, મહાપુરુષનો યોગ મળ્યો એના સંબંધ, ભોલાના નહીં. દેવલોકનો દેવ હોય તો એના પુણ્ય નથી, આ તો હજી બધા મનુષ્ય છે એટલે સમજવા જેવા છે. કેમ કે એના શરીર હળી જાય છે, ભોલાને તો શરીર હળતા નથી. વિતરાગ શ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમ કરુણાશીલ મહાત્મા તેમનો યોગ પ્રાપ્ત થવો અતિશય કઠણ છે. કેમ કે એને પ્રવાહ નથી ને, એટલે સામેથી તો ક્યાંય એને કોઈની સાથે જવાનો પ્રશ્ન નથી. ગોતતો ગોતતો કોઈ આવે તો એને એનો સંગ થાય, એને શોધતો શોધતો આવે તો તો યોગ અયોગ બરાબર થઈ જાય છે. શોધા વગરનો યોગ થઈ જાય તો યોગ અયોગ થઈ જાય છે. આવા કોઈ મહાપુરુષ મને મળી જાય તો એની શોધમાં હું નીકળું અને એના ચરણમાં જઈને નિવાસ કરું. એમ એને ગોત તો નીકળે ને મળે એની બીજી વાત છે, ને વગર ગોતે કોઈને મળી જાય એની વાત પણ બીજી છે. વગર ગોતો પુણ્ય યોગે મળી જશે એ વેડફી નાખશે. શું કરશે? એવા યોગના અવસરને એ વેડફી નાખશે. એને કિંમત નહીં આવે કે મને કેવા મહાપુરુષનો યોગ થયો છે, માટે હું એનો લાભ લઈ લઉં. એમને જે રહસ્ય પ્રાપ્ત કર્યું છે એ રહસ્યના ઊંડાણને પકડવા માટે હું મારી પૂરી શક્તિનો ઉપયોગ કરી લઉં, સમયની શક્તિનો ત્યાં ઉપયોગ કરું, એને નહીં સુજે. એમને ભાગ્ય જે એ કોઈને મળી ગયો હશે યોગ, એ વેચી નાખે એને યોગ અયોગ છે. અને ગોતો ગોતો ગયો હશે ને એ છોડશે નહીં, એને એનું રહસ્ય પકડી જશે. પછી યોગ વધારે રહે કે ઓછો રહે સમયનો એ તો પુણ્યાધીન છે, પણ એના રહસ્યને એ પકડી જશે.
આવા કારણો ગુરુદેવશ્રીનો યોગ મળ્યો.
હા, એમાં બે પ્રકાર થાય કે ન થાય બે વચ્ચે યોગ થવામાં પણ બે પ્રકારે થાય છે. બે પુણ્ય યોગ જ છે. પુણ્યયોગ તો પુણ્ય યોગ છે, પણ જેને યોગ થાય છે સંયોગ થાય છે, બેની યોગ્યતા જુદી છે. યોગમાં યોગ્યતા જુદી જુદી હોય છે, એક સરખી યોગ્યતા હોતી. કોઈ સદભાવના કરેલી ઓગે ઓગે કેવી રીતે કરેલી નિષ્ફળ કોઈ જતા નથી, કુંડ બંધાઈ જાય તો એને કુંડ બંધાઈ જાય, યોગ થઈ જાય. પણ એ યોગમાં જાગૃતિ આવે તો ધનભાગ્ય છે, જાગૃતિ ન આવે તો દ્રષ્ટાંત એવું છે, બાપ કમાય ને આપ કમાય જેવું છે. ઠીક, ઉગે ઉગે પુણ્ય બાંધીને સત્પુરુષના સંયોગમાં આવ્યો છે, બાપ કમાય વાળો છે, એને પૈસાની કિંમત નથી, એમને મેળવી નાખે તો લેખે વાપરે અલેખે વાપરે નહીં, એક લેખે વાપરે ને એક અલેખે વાપરે. અરે એવી વાત છે, ગોપ તો ગયો છે, આપ કમાય, આપ કમાય વાળો શું એનો પૂરો કસ કાઢી લેશે એવું છે. એમ છે, બે દ્રષ્ટાંતો તો ખુલ્લા છે, જીવંત દ્રષ્ટાંતો છે. પુરાણ વાંચવું પડે એવું નથી, પુરાણ લખાયા પહેલા આપણી ઉપસ્થિતિમાં જે પૌરાણિક દ્રશ્યો થઈ ગયા છે બધા મહાપુરુષ નો યોગ ન બોલે, સમય સારો મળે
તમે હાથમાં આવતા જ
શોધમાં નીકળેલા તો તરત થઈ ગયો, સમય સારો સમજાય. ઘણી ઘણી વાર મેં એમને પહેલી વાર વાંચ્યું ને પ્રાપ્ત થયું, બીજા ઘણી વાર વાંચ્યું ને પ્રાપ્ત નથી. કેમ કે આપ કમાઈથી શોધવા નીકળ્યા હતા ને આ બાપ કમાઈથી સમયસર હાથમાં આવી ગયું, કુંડના યોગે હાથમાં આવી ગયું એમને મફતમાં.
એવું
આ પત્ર તો વાંચવા જેવો,
પંદરા જેવો
વિતરાગ શ્રુતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા અસંગ અને પરમ કરુણાશીલ મહાત્માનો યોગ પ્રાપ્ત થવો અતિશય પ્રસન્ન છે. મહદ ભાગ્યોદયના યોગથી કેવી રીતે મહદ ભાગ્યોદયના યોગથી તે યોગ પ્રાપ્ત થાય છે એમાં સંશય નથી. જુદી જાતના પુણ્યનો ઉદય હોય, ભાગ્યોદયમાં પણ જુદી જાતનો ભાગ્ય છે. બોલો ને, અમેરિકાનો પ્રેસિડેન્ટ થઈ જાય ને દેવલોકનો દેવ થઈ જાય એની વાત નથી, અબજોપતિ થઈ જાય, મલ્ટીમિલિયનર થઈ જાય એની વાત નથી, એ ભાગ્યની વાત નથી. એ કુલ પાપાનું મંદિર છે, ત્યાં નરકમાં લઈ જશે ત્યાં. કહ્યું છે કે તહારવાણમ સંમણાણમ તે શ્રમણ મહાત્માઓના પ્રવૃત્તિ લક્ષણ પરમ પુરુષે આ પ્રમાણે કયા છે. અસંગ અસંગ લીધા ને એટલે ગુણી લીધા છે, સમજ્યા. વિકરાગ સ્મૃતના પરમ રહસ્યને પ્રાપ્ત થયેલા એવા અસંગ કુનકુંડાચાર્ય અમૃતચંદ્રાચાર્ય એવા દિગ્રંથ મહામુનિરાજ છે એ મહાત્માઓ નો યોગ થયો તે અતિશય પ્રસન્ન છે. કેમ કે જે જંગલમાં રહે છે એને ગોતવા જવા પડે, એ જંગલમાં રહે છે એ ક્યાં વસ્તીમાં રહેતા નથી, એની પાસે ગોતવા જવું પડે. રાજાઓ શ્રીમંતો હતા એ જમાનામાં, એ પાંચ પંદર દી કોઈ મુનિરાજને ન જોવે તો તે સંગે જ્ઞાની હોય. જ્ઞાન દશામાં આવેલા હોય પણ પાંચ પંદર દી મહિનો કોઈ મુનિરાજને ન જોવે નગરમાં પધારેલા તો ગોતવા નીકળે. પર્વતોમાં ગુફાઓમાં સ્મશાનમાં બધે આવેલીને ગાડી તો રસ્તો હોય ત્યાં હાલે, ઘોડા તો ડુંગરામાં ચડી જાય, ખીણમાં જાય, ગુફામાં જાય, ઘોડા લઈ નીકળે, ગોતવા નીકળે. શું બતાવે છે? એને ગરજ છે એમ બતાવે છે. એની પાસેથી સાચો માલ લેશે, ગોતવા નીકળ્યા છે એની પાસેથી
સાચો માલ
લેશે. કેમ કે સાચા ગ્રાહક છે. ગ્રાહક બે જાતના આવે છે, નહીં દુકાને એક ભાવ પૂછવા વાળા ને એક
લેવાવાળા.
તો ભાવ પૂછવા વાળા ઘણા હોય, લેવાવાળા સસ્તો નીકળે. એના જેવું શ્રવણ મહાત્મા તે શ્રવણ મહાત્માઓના પ્રવૃત્તિ લક્ષણ પરમ પુરુષે એટલે વિતરાગોએ આ પ્રમાણે થયા છે. વિતરાગે એ મુનિ દશાનું સ્વરૂપ કેવી રીતે કહ્યું છે હવે પોતે કહેશે. આ મુનિરાજ કેવા હોય કે અભ્યંતર દશાના ચિહ્ન તે મહાત્માઓના પ્રવૃત્તિ લક્ષણથી નિર્મિત કરી શકાય. અભ્યંતર દશાના ચિહ્ન એટલે અંદરમાં એમની અભ્યંતર દશા કેવી હોય તે મહાત્માઓની બાહ્ય પ્રવૃત્તિ લક્ષણ છે એની નિવૃત્તિ એટલે વ્યવહારથી નિશ્ચયને ઓળખી લઈએ એમ છે. હજી વ્યવહારનું ઠેકાણું ન હોય, વ્યવહાર તોડતા હોય તો એને નિશ્ચયનો વિચાર કરવાની વાત હતી. જો કે પ્રવૃત્તિ લક્ષણ કરતા અભ્યંતર દશા વિશેનો નિશ્ચય અન્ય પણ નીકળે છે, કેમ કે કોઈ દ્રવ્યંગ પણ હોય છે. એ વાત લીધી. જો કે પ્રવૃત્તિ લક્ષણ કરતા અભ્યંતર દશા વિશેનો નિશ્ચય અન્ય પણ નીકળે છે એટલે કે પ્રવૃત્તિ મુનિ જેવી હોય પણ મુનિ ન પણ હોય. કોઈ એક શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુને તેવી અભ્યંતર દશાની પરીક્ષા આવે છે. જેનું તેનું કામ જશે, બુદ્ધિવાળો પરીક્ષા કરશે એમ ન લીધું, શુદ્ધ વૃત્તિમાન મોક્ષને તેની અભ્યંતર દશાની પરીક્ષા આવે છે. શુદ્ધ વૃત્તિમાનનો અર્થ શું? કે જેની વૃત્તિ શુદ્ધ એટલે આત્મશુદ્ધ અંતકરણ વાળી છે, કે પોતાનું આત્મહિત જ કરવું છે અને તે આત્મહિત માટે આનું પરિણમન એના વચનો એની પ્રવૃત્તિ મને અનુકૂળ છે. તેને શું નિર્દેશ? બહુ સારી વાત લીધી છે. શુદ્ધ વૃત્તિમાન કરીને શુદ્ધ વૃત્તિમાન જીવ મુમુક્ષુ કેવો હોય, શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ એટલા શબ્દ કર્યા છે. એ કેવો હોય કે જ્યારે કોઈ પણ મહાત્માનો એને યોગ થાય ત્યારે એની બાહ્યભ્યંતર દશા આ આત્માને શુદ્ધતા થવામાં નિમિત્ત થાય છે કે નહીં એનું અવગાહન ને અવલોકન કરી શકતો હોય, તરત ખબર પડે કે મારા પરિણામમાં આ નિમિત્ત પડે છે. દ્રષ્ટાંત આપણે લઈએ સુગાની યોગા તો બહુ સરસ. ગુરુદેવનો કોઈ લાંબો પરિચય તો હતો નહીં, ગુરુદેવે કેટલા શાસ્ત્રો વાંચ્યા છે એ ખબર છે. ગુરુદેવ ત્યાગે દેખાય છે તો પેલા કયા સંપ્રદાયમાં હતા કઈ કઈ ઇતિહાસ જોયો નથી. કેટલા વખતથી સંગઢ રહેશે એની કઈ ખબર નથી. કાંઈ હાલ નવા નવા આવ્યા છે. ઓળખાણ ક્યાંથી થઈ ગઈ આટલી બધી? હારે રહેવા વાળાને જેટલી ઓળખાણ થાય એને કલાકમાં ક્યાંથી ઓળખાણ થઈ ગયેલી હશે? આનું શું રહસ્ય છે? મારે વર્ષોથી રહી આવે દર દરિ વર પચી પચી વર્ષ મારે અમને એક કલાકમાં ક્યાંથી ઓળખાણ છે? એમના ભાવો છે એ આ પોતાના આત્માને નિમિત્ત નૈમિત સંબંધે ટચ થતા હતા, સ્પર્શી જતા હતા. એમના આત્માને એ સ્પર્શી જતા હતા. એમની જે શુદ્ધ વૃત્તિ હતી, પોતાને પરમ કલ્યાણ કરવાની જે શુદ્ધ વૃત્તિ હતી એને સ્પર્શતા હતા એ ભાવો. એટલે અહીંયા શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુની વૃત્તિરૂપ ભાવ અને અહીંયા મહાપુરુષનો ભાવ આ ઇન્ટરલિંક થઈ જાય છે, સંબંધ થઈ જાય છે. સદ્રશ ભાવે છે તરત ખબર પડે છે, લાઈટ થાય છે. અને આમ કેમ થયું ન્યા છે માટે આમ થયું. અને જવાબ મળી જાય. એ તો વાણીનો અતિશય છે, એ તો વાણીનો અતિશય છે. અને આ ભાવની વાત છે બાકી. તો ભાવ સુધી પહોંચી ગયા, વાણી સુધી નહીં, ભાવ સુધી પહોંચી ગયા. જે ભાવના નિમિત્તે વાણી નીકળે છે એ તો ત્યાર પછીનું સ્ટેજ છે. એ ભાષાનું મૂળ્યું એ ભાવ છે. એ ભાવને પકડ્યા, મૂળ્યું પકડી લીધું, ઓળખાણ થઈ ગયું છે. બરાબર છે, મારો આત્મા સાક્ષી પૂરે છે. મારે કોઈને પૂછવાની જરૂર નથી કે આ મારા પહેલાં શું હતા, ક્યાં હતું, કેમ થયું, અમે શું વાંચ્યું છે, ત્યારે એમને જ્ઞાન થયું છે. કાંઈ ઇતિહાસ પૂછો નથી. પોતાના ભાવ સાથે સંભેદ થઈ ગઈ વાત કરું છું. એનું નામ અંતરદૃષ્ટિ છે. આનું નામ અંતરદૃષ્ટિ છે કે જે અંતરદૃષ્ટિ વાળા અંતરદૃષ્ટિએ કરીને અંતરદૃષ્ટિએ વડે સામા મહાપુરુષની ઓળખાણ થઈ જાય છે. એનો અર્થ એ થયો એટલી તૈયારી પોતાની હોય ત્યારે થાય છે. સત્પુરુષ તો સત્પુરુષ છે પણ પોતાની એટલી અંતરમાં નિર્મળતા થાય છે ત્યારે એને નિમિત્ત નિમિત્ત સંબંધ ભજે છે અને ત્યારે એને પ્રતીતિ આવે છે. પ્રતીતિ આવે છે ત્યારે જે દશાની પ્રતીતિ આવે છે, કેમ કે શુદ્ધાત્મા દર્શાવે છે ને, એનું જોયું કે શુદ્ધાત્મા દર્શાવે છે એમ નહીં, શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા દર્શાવે છે. શુદ્ધાત્માને દર્શાવે છે એટલું નહીં પણ શુદ્ધાત્માને દ્રશ્ય કરીને દર્શાવે છે, ત્યાં સુધી નજર પહોંચે છે. આને અંતરદ્રષ્ટિ કહે છે. તો જેણે શુદ્ધાત્મા જોયો એને પરમાત્મા જોયો. તો જે 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 મહાત્મા પોતાના પરિણતિમાં પોતાના પરમાત્માને જોવે છે એ સ્વરૂપાકારે પરમાત્માના આકારે થયેલું જે પરિણમન અને એનો વિષય જે પરમાત્મા એ ભાઈ એને દેખાય છે, એટલે એને પરમાત્માના દર્શન થાય છે. કોનામાં? સત્પુરુષમાં પરમાત્માના દર્શન થયા. માટે એને સત્પુરુષ પ્રત્યે પરમેશ્વર બુદ્ધિ ઉત્પન્ન થઈ જાય. હિસાબ કિતાબની વાત થઈ ગઈ, સીધો લોજિક થઈ ગયો. બરોબર. એટલે ઊંડે જઈને પોતાની નિર્મળતા પ્રગટ કરીને પોતાની યોગ્યતા પ્રગટ કરીને જોવામાં આવે તો એને પોતાને પણ એક દશા પ્રાપ્ત થવાનું બીજડું ત્યાં રોપાય. જ્યાં ઓળખાણ થઈ ત્યાં પ્રથમ સંકેત થયો. 751 ના પ્રથમ સંકેત લીધા ને, કારણ ગણી પ્રત્યક્ષ ત્યારે એ મહાપુરુષ કહે છે કે હું તારામાં પ્રત્યક્ષ કારણ જોઉં છું, સમ્યક દર્શન થવાનું તારામાં હું
કારણ જોઉં છું,
પ્રત્યક્ષ કારણ જોઉં છું કે હવે તને સમ્યક દર્શન થવાનું
છે.
તમને બીજ જ્ઞાન ની પ્રાપ્તિ છે એટલે આ બીજડું પડી ગયું છે, તમે અમને ઓળખી લીધા છે એમાં અમને શંકા નથી. સુભાગભાઈ પોતાને ઓળખા છે એમાં એમને શંકા નથી. તમને બીજ જ્ઞાન ની પ્રાપ્તિ થયા પછી આગળની દશા કેમ નથી થતી? જરાક મોડું થયું છે, જોકે બહુ સંયોગ રહ્યો છે, છ એક વર્ષનો, છ એક વર્ષનો સંયોગ રહ્યો છે. અને છ એક 24, 25, 26, 27, 28, 29, 30 સાત એક વર્ષનો સંયોગ રહ્યો છે. સાત વર્ષનો યોગ થયો છે. સાત વર્ષમાં એમણે અનુભવનો આ તો વાયુ આઠ વર્ષના પરિચયમાં આગળની દશા કેમ નહીં? વચ્ચે પ્રશ્ન કર્યો, હાથ વર અગિયારમાં વચ્ચે પ્રશ્ન પૂછ્યો, આમ કેમ છે? આગળની સ્થિતિ આવવી જરૂરી છે. માસ્તરે જુદા અને નિશાળ એટલી શબ્દ શિષ્યો જુદા, ગુરુ જુદા અને શિષ્ય પણ
જુદા.
યોગ્યતા જુદી વસ્તુ, યોગ્યતા છે બહુ મોટી. એવા મહાત્માઓના સમાગમને વિનયની શ્રી ગુરુ હવે એક બહુ સરસ વાત ઉપાડી રાખે. પાછી જુઓ, ઠીક છે માસ્તર ભણાવે આપણે એને ફી દઈ દઈ, માસ્તર ભણાવે તો કઈ મફત ભણાવતા નથી, આપણે એને ફી દઈ દઈશું. એમ ગુરુ ઉપદેશ આપે તો આપણે એને રોટલા પાણી બીજું બીજું બધું આ વરાવીએ, એને કપડાં લાવી દઈએ, ત્યાગી હોય તો ત્યાં રહેવા જાય છે. એની આજીવિકાનું આપણે બધું સાધન રહેવા કરવાનું, મકાન કરી દઈએ, બધી વ્યવસ્થા કરી દઈએ, એમ નહીં. વિનય જુદી વસ્તુ છે. એવા મહાત્માઓના સમાગમને વિનયની શું જરૂર? એટલી સમાગમ ન લીધો, બીજો વિષય નાખ્યો અંદર. હવે જો વિનયની વાત લે, ગમે તેવો પુરુષ હોય, કોઈ પણ માણસ હોય, પણ સારી રીતે શાસ્ત્રમાંથી સંભળાવે. પૂર્વે જે કુંકુંદાદે આચાર્યો ક્યાં છે, મહાત્મા પુરુષો ક્યાં છે, એનું શાસ્ત્ર આપણને સંભળાવે ને વાંચી સંભળાવે. ગમે એવો માણસ હોય, આપણને તો એ વાત કરવાનો છે ને, ગમે તેવો પુરુષ હોય, વાંચનારો ગમે હોય, એનું આપણે શું કામ છે? વાંચે છે તો સમય સાધ ને, એમ ન હોય. ગંગાજળ પીવું હોય તો દારૂ પહેલા પીધો હોય, એ દારૂ વાળા પ્યાલામાં ગંગાજળ નાખીને ન પીવા. ગમે તેવો પુરુષ હોય પણ સારી રીતે શાસ્ત્ર વાંચી સંભળાવે, તેવા પુરુષ થી જીવ કલ્યાણ નો યથાર્થ માટે પામી ન શકે. આ પોતે પ્રશ્ન ઉઠાય, એ વિષયમાં અવાપો કરે છે પોતે. ગમે એવો માણસ હોય, સત્શાસ્ત્રમાંથી સંભળાવે તો પછી એમાં જે માર્ગ કીધો છે એ કીધા પ્રમાણે કહેશે, શાસ્ત્ર પ્રમાણે બોલશે. એથી બીજું ન બોલે, બીજું બોલે તો જુદી વાત થઈ ગઈ, તો એ ન બોલે એની વાત છે. તો પણ શાસ્ત્ર અનુસાર બોલે એમ નહીં, ગમે તેવો હોય એમ નહીં, એને પોતાની નિર્મળતા હોવી જોઈએ, એની યોગ્યતા હોવી જોઈએ, એવી આશંકાનું સમાધાન કરવામાં આવે છે. કેટલો વિચાર કર્યો છે એમણે, એક આર્ટિકલ લખ્યો છે, કેટલો વિચાર કર્યો. એવા મહાત્મા પુરુષનો યોગ બહુ બહુ દુર્લભ છે. જે એવા નિર્ગ્રંથ મહાત્મા હોય, જ્ઞાની પુરુષો હોય, એનો યોગ તો ભૌગોળરૂપ છે. સારા દેશકાળમાં પણ, અત્યારે તો ઘણો કાળ ઝીણો છે, અત્યારે તો મળે નહીં, પણ સારા દેશકાળમાં પણ એવા મહાત્માનો યોગ દુર્લભ છે. તો આવા દુઃખ મુખ્ય કાળમાં, કેવો કાળ છે આ, જેમાં દુઃખની મુખ્યતા છે, તો આવા દુઃખ મુખ્ય કાળમાં તેમ હોય એમાં કાંઈ કહેવું રહેતું
નથી,
એમાં તો કહેવાની વાત જ નથી. એવા મહાત્મા મળે એ વાત રહેતી નથી. કહેતા કોઈ અત્યારે ભાવલિંગી સંત મળે તો એના પગના તળિયા કે નાની થઈને કેટલી ગરજ બતાવે છે. સંયોગની ઉપદેશ તો પછી મળશે, પણ પેલા દર્શન થાય તો એના પગના
તળિયા.
અને એક બીજી વાત બોલતા હતા, કોઈ એવા ભાવલિંગી સંત મળે તો એની વાણે હાલી નીકળીએ. શું એની વાણે આ બધી વાત છોડીને ચાલી નીકળીએ, અમે એની વાણે અમે ચાલી નીકળીએ. ઠીક, જંગલમાં જાય તો જંગલમાં જ્યાં જાય ત્યાં એટલી ગરજ હતી. અત્યારે તો કઈ રહેવાનું કહેવાનું રહેતું નથી કે એવા મહાત્મા મળે. કહ્યું છે કે યદ્યપિ તેવા મહાત્મા પુરુષનો ખોચિત યોગ બને છે, તો પણ શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને તેવા મુહૂર્ત માત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે. એક મુહૂર્તમાં પકડી લઈએ, જો કે તેવા મહાત્મા પુરુષનો પછી જ યોગ બને છે, તો પણ જો શુદ્ધ વૃત્તિમાન મુમુક્ષુ હોય તો તે અપૂર્વ ગુણને, આત્માના અપૂર્વ ગુણને તેવા મુહૂર્ત માત્રમાં સમ્યક દર્શનને તે મુહૂર્ત માત્રના સમાગમમાં પ્રાપ્ત કરી શકે તેવું નિમિત્તત્વ રહેલું છે. મહાપુરુષની અંદર એવું નિમિત્તત્વ છે કે એક મુહૂર્તમાં ના સમાગમમાં એ અપૂર્વ ગુણને પ્રાપ્ત કરે. એક મુહૂર્તમાં નથી કરતો પણ વર્ષોને વાર લાગે છે. એનું કારણ શું? એ કારણ એ કે પોતાના ભાવ, પોતાની યોગ્યતા વિપરીત છે અને પોતાના ભાવ વિપરીત છે, બીજું કોઈ કારણ નથી. એમ એ શોધવું રહ્યું, એ અંતર અવલોકન કરીને શોધવું રહેશે. લગ્ન ઓછી અથવા તો એ જાતની પોતાને દરકાર છે એ ઓછી છે. ઓગ સંજ્ઞામાં જીવ કેમ રહે છે? જીવ ઓગ સંજ્ઞાનો ત્યાગ કેમ નથી કરી શકતો? વાંચે છે, સાંભળે છે, વિચારે છે, છતાં હજી ઓગ સંજ્ઞામાં કેમ રહ્યો છે? પોતાની જે સ્થિતિ છે એ સ્થિતિમાં એને રહેવું ગમે છે. જે સ્થિતિ છે એ સ્થિતિમાં એને રહેવું ગમે છે, એટલે પડ્યો પાછળ બેરા તંબુ નાખીને પડ્યો છે. ઉડતો નથી, અને નહીતર અજ્ઞાન પરિસરમાં અને દર્શન પરિસરમાં આવ્યા વિના એ પરિસરમાં આવે તો એટલી દરકાર થાય એને ઓગ સંજ્ઞા છૂટ્યા વગર. જેવા મહાત્મા પુરુષના વચન પ્રતાપથી મુહૂર્ત માત્રમાં ચક્રવર્તીઓ પોતાનું રાજપાટ છોડી ભયંકર વનમાં તપશ્ચર્યા કરવાને ચાલી નીકળતા હતા, તેવા મહાત્મા પુરુષના યોગથી અપૂર્વ ગુણ કેમ પ્રાપ્ત ન થાય? એવા મહાત્મા પુરુષના યોગથી ને એમના વચન પ્રતાપથી ચક્રવર્તી સામે બેઠો એ છ ખંડ નો ઘા કરે. ઉપદેશ સાંભળવા બેઠો, જ્ઞાન ને કપડા ઉતારીને રવાના થાય, ઘરે પૂછવા જાય, પટરાણીને પૂછવા ન જાય કે હવે હું જાઉં છું જંગલમાં, ઘોર જંગલમાં રવાના થઈ જાય. કેવા હશે મહાપુરુષ ના વચન યોગ? કેવા કેવા હશે? તો એ મહાપુરુષના યોગથી સમ્યક દર્શનની પ્રાપ્તિ કેમ ન થાય? જે સમ્યક દ્રષ્ટિ મુનિઓ થઈ જાય, જે મુનિઓના સંગથી સમ્યક દ્રષ્ટિ મુનિઓ થઈ જાય, એ મુનિઓના સંગથી એમના વચન યોગથી સમ્યક દર્શનની પ્રાપ્તિ કેમ ન થાય? એમ થાય જ થાય, ન થાય એ પ્રશ્ન રહેતો. એ વચન યોગ આજે પણ સમય સારાદી શાસ્ત્રોમાં કર્યો છે. પ્રાપ્તિ થાય એવો વચન યોગ શૈલી બહુ સારી બીજી કહેવાની શૈલી
દેવ શ્રી શ્રીમંદર ભગવાન નો જય હો.